તારીખ 31/6/1992 શ્રી સમયસાર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 15
વ્યવહારને અભૂતાર્થનો અસત્યાર્થ કહ્યો, પણ તેમાં મર્યાદા છે એમ કહ્યું. સર્વથા વ્યવહાર અભૂતાર્થનો અસત્યાર્થ છે એમ કહેવાનો આચાર્યદેવનો અભિપ્રાય નથી, એનો ખુલાસો કરે છે. પરિગ્રહ બીજો છે, ત્યાંથી ફરીને શરૂ કરીએ. અહીં એમ પણ જાણવું કે જીનમતનું કથન સ્યાદવાદરૂપ છે, તેથી અશુદ્ધ નહીં સર્વથા અસત્યાર્થ માન. સ્યાદવાદરૂપ છે એટલે કોઈ અપેક્ષાએ કોઈ પણ કથન ચાલે છે, એમાં કોઈ વાત કહેવા ધારેલી છે, જે વાત કહેવા ધારેલી છે એની પણ અમુક મર્યાદા છે, અમર્યાદ રીતે કહેવા માંગતા નથી. તેથી અશુદ્ધ નહીંને સર્વથા અસત્યાર્થનો માનવો, અશુદ્ધ નહીંનો વિષય જે અશુદ્ધતા છે એવું કાંઈ છે જ નહીં એમ સર્વથા નથી. રાગ રાગના સ્થાનમાં છે, અશુદ્ધિ અશુદ્ધિના સ્થાનમાં છે, વિતરાગતાને શુદ્ધિ શુદ્ધિના સ્થાનમાં છે, ત્રિકાળી સ્વરૂપ પોતપોતાના સ્થાનમાં છે એમ લેવું. નિષેધ કર્યો હોય તો પણ કોઈ કારણસર નિષેધ કર્યો છે એટલું લેવું, અમુક કોઈ કારણસર નિષેધ કર્યો છે એટલું લેવું. ખાલી તેથી અશુદ્ધ નહીંને સર્વથા અસત્યાર્થ ન માનવો, કારણ કે સ્યાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે, બંને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ તે વસ્તુનું સત્વ છે. શુદ્ધતા અને અશુદ્ધતા પણ પદાર્થના અંશ છે, કોઈ અંશમાં એની હૈયાતે છે, સત્વ છે એટલે હૈયાતે છે, અને તે વસ્તુ ધર્મ છે, વસ્તુ એ ભાવને ધારણ કરી રાખ્યો છે. રાગ પણ જીવે ધારણ કર્યો છે એમ કે છે. એટલે આ ગ્રંથમાં કોઈ એકાંત ખેંચી જાય એવું રહેવા નથી દીધું. બીજી બાજુનો ખુલાસો આપ્યો છે, કોઈ નિશ્ચયાવાસી થઈ જાય એવી પદ્ધતિ રવાની નથી, સ્પષ્ટ કરી નાખ્યું છે.
બીજી વાત કરતા વાત ભૂલી કરો છો.
હા, એ વાત ઠીક છે, એ પણ વાત પોતાની અપેક્ષાથી બરાબર છે, એ અપેક્ષાથી એ વાત પણ બરાબર છે, પણ જ્યાં આગમ લખવાનું હોય અને એમાં જીવની આગમનો અભ્યાસ થવાનો પ્રસંગ હોય ત્યાં એનો ખુલાસો પણ આવે તો યોગ્ય છે, કેમ કે બધા તો એ રીતે તૈયાર ન હોય. એટલે જેને જ્યાં જરૂર હોય જે વાતની એને એ વાત પોતાના માટે ગ્રહણ કરવી, અંગીકાર કરવી, એવો દૃષ્ટિકોણ હોવો જોઈએ. અશુદ્ધ નિર્માણ શુદ્ધાશુદ્ધ બંને પર્યાય આવી ગઈ, શુદ્ધતા અશુદ્ધતા બે લઈ ગયેલી. અને શુદ્ધ નહીં એટલે શુદ્ધ નહીંનો વિષય શુદ્ધ આત્મા વિનાયક સ્વભાવ એટલું. પર્યાય બધું અશુદ્ધ નહીં આવ્યો, શુદ્ધિ અશુદ્ધિ બધી એ વિવિક્ષા છે. બધી જગ્યાએ એમ ના આવે પણ આ જગ્યાએ એમ લેવું. 47 નહીંમાં જે અશુદ્ધ નહીં છે એમાં ફક્ત રાગનો વિષય જ લેવો, અશુદ્ધિ જ લેવી, એમાં શુદ્ધિ અશુદ્ધિ બંને નથી આવતી. બંને બાજુ પોતપોતાના સ્થાનમાં છે અને અલગ તો એવી રીતે થઈ જ ગઈ છે કે બંને વિરુદ્ધ સ્વભાવી છે. ભોગ અને યોગ બંને વિરુદ્ધ સ્વભાવી છે. ભોગમાં યોગ નથી ને યોગમાં ભોગ નથી, એમ છે. જે યોગી છે કેવળ યોગી છે તે ભોગી નથી, કેવળ ભોગી છે તે યોગી નથી, એમ છે. અહીંયા તો શું કહેવું છે કે જે શુદ્ધાત્માનું જ્ઞાન કરાવ્યું છે, દ્રષ્ટિ કરાવી છે, એ પ્રમત અપ્રમત રહિત જ્ઞાયક ભાવને શુદ્ધ ભાવ અહીંયા કહ્યો છે અને એને સત્યાર્થ અને ભૂતાર્થ પણ કહ્યો છે. એટલું બધું ત્યાં વજન દીધું ત્યારે અશુદ્ધ નહીંને શું પ્રમત અપ્રમતના ભેદને પરદ્રવ્યજનિત સંયોગજનિત કહી એને અસત્યાર્થ અને અભૂતાર્થ પણ કહ્યા. તો કે સર્વથા એમ છે કે સર્વથા એમ નથી? સર્વથા એમ કહેવા માંગતા નથી. ખરેખર તો બે જોડાયેલા નથી, એક સિક્કાની બે બાજુ તો ત્યારે કહેવાય કે એક હોય ત્યાં બીજું હોય જ. ખરેખર તો એક સિક્કાની બે બાજુ એ શબ્દ પ્રયોગ ક્યાં થાય છે કે એક હોય ત્યાં બીજું હોય જ, એક બાજુ વાળો સિક્કો મળે નહીં. અહીંયા એમ નથી, એ લાગુ નથી પડતો, એ પોઈન્ટ અહીંયા લાગુ નથી પડતો. એમ સાથે હોય પણ અહીંયા તો યોગી હોય ભોગી નથી હોતા, ભોગી હોય તો યોગી નથી હોતા, એટલે એ વાત અહીંયા લાગુ પડતી નથી. એમ લેવું શું એ બધી ગપ્પે ગપ્પા છે બધા. એ બધી રજનીશજીની કાર્ય પદ્ધતિ છે એ સાચી નથી, એ સમ્યક કાર્ય પદ્ધતિ નહોતી અને નથી. ખરેખર તો શ્રદ્ધા અપેક્ષાએ અથવા માન્યતા અપેક્ષાએ એ પોતે ખરેખર શું માને છે એનું કંઈ ઠેકાણું જ નહોતું. પોતાની ને પોતાની વાતને એ કાપતા હતા. સાંભળેલા છે એક બે વાર આવેલા છે, થોડા થોડા પોતાની ને પોતાની વાતને એ કાપતા હતા. મૂળ દિગંબર જૈન છે, જબલપુર સાઈડ તારણપંથી છે ને એમાં જન્મેલા છે. તારણ સ્વામી છે ને આપણે ભગવાન દાસજી આવતા હતા એ સંપ્રદાયના. દિગંબર સાહિત્ય વાંચ્યું છે, શ્વેતાંબર સાહિત્ય વાંચ્યું છે, દુનિયાભરનું વાંચ્યું છે, પછી એ શું માને છે એનું કંઈ ઠેકાણું રહ્યું નથી. એવી પરિસ્થિતિ થઈ છે પણ ઓરે કરી બહુ સારી હતી. પ્રોફેસર હતા, વક્તૃત્વ શક્તિ ઠીક હતી, એ જાતનો પુણ્યયોગ હતો અને બીજો પુણ્યયોગ હતો એટલે લોકો શિષ્ય થવા આવતા હતા. બાકી વાતમાં કાંઈ માલ નથી. શું કહે છે કે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે અને વસ્તુ ધર્મ એવું બધું શીખવાડી દીધું હોય. યોગ ને બહુ એક સિક્કાની બે બાજુ છે. આ બધા ચડી ગયા હોય, આ બધા સાંભળી સાંભળીને મોઢે થઈ ગયું હોય. હું તમારી નાતના અહીંયા બીજા ભાઈ એક જ આવ્યા છે, એ રજનીશમાં પહેલાં હલવાઈ ગયા હતા હૈદરાબાદથી, આવે દેવચંદભાઈ એ રજનીશમાં પહેલાં હલવાઈ ગયા હતા. બીજું કઈ પોતાને ખબર ન હોય, અંજાઈ જાય ભાષામાં, અંજાઈ જાય છે. યાદદાસ્ત ઘણી બોલવાની, છતાં ઘણી લોકો ચક્કરમાં આવી જાય છે. સર્વજ્ઞ પ્રણીત આગમો વિદ્યમાન છે, આ બધી ભૂલ છે. એકે વાત સાચી નથી, અભિપ્રાયની ભૂલ છે, અને આચરણની ભૂલ છે, અને પ્રતિપાદનની ભૂલ છે, એકે ઠેકાણા નથી. આ તો સર્વજ્ઞ પ્રણીત આગમ છે. એ આગમની અંદર જે ઉપદેશ છે, જે બોધ છે, એને ગૌણ કરીને જિનાગમ જેના ઘરમાં છે, એ જિનાગમને છોડીને બાઇબલમાં આમ કીધું છે, ને કુરાનમાં આમ કીધું છે, ને ગીતામાં આમ કીધું છે, ને એ બધા રાગવર્ધક દ્વેષવર્ધક ગ્રંથો છે, રાગદ્વેષના વર્ધક ગ્રંથો છે. આ વિતરાગી ગ્રંથો છે, વિતરાગતાવર્ધક ગ્રંથો છે. બેમાં બહુ મોટો ફેર છે. શું કહે છે? અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે, અથવા અશુદ્ધતા પરદ્રવ્યના અવલંબને ઉત્પન્ન થાય છે એટલો ફેર છે એમ લેવું. અશુદ્ધ નહીં અહીં હેય કયો છે? કારણ કે અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે. અશુદ્ધ નહીં અહીંયા ઉપાદેય નથી કયો, પણ હેય કયો છે? એક શુદ્ધાત્મા જ ઉપાદેય છે એમ કહ્યું છે. એનું કારણ કે અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે, અને શુદ્ધ નહીંનો વિષય શુદ્ધ આત્મા છે, કે જેના ફળમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. અશુદ્ધ નહીં બી લઈ લીધી, શુદ્ધતા અશુદ્ધતા બે પર્યાયનો વિષય લઈ લીધો. હું પહેલા જ કીધું ને, ત્યારબાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના કરવાનું છે. અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે. અશુદ્ધ નહીંને સર્વથા અસત્યાર્થ ન માનવો, કારણ કે સાદબાદ પ્રમાણે શુદ્ધતા અશુદ્ધતા બંને વસ્તુના કર્મ છે અને વસ્તુ કર્મ છે. એટલે મૂળ ગાથાની અપેક્ષાએ બંને વ્યવહાર નહીંમાં અથવા અશુદ્ધ નહીંમાં જાય છે. પર્યાયાર્થિક નહીં કહો, અશુદ્ધ નહીં કહો, વ્યવહાર નહીં કહો, તો એ બંને એમાં જાય છે. પછી અશુદ્ધ નહીંના આશ્રય અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે એમ કહીને એમ કેવું છે કે અશુદ્ધ નહીંના વિષયભૂત પર્યાયનું અવલંબન લેવામાં આવે તો સંસારની ઉત્પત્તિ થાય. નય અને નયનો વિષય અભેદ કરી દે છે, એના અવલંબને જીવને સંસારની ઉત્પત્તિ થાય. પણ શુદ્ધ પર્યાય છે તે સંસાર છે એમ કહેવાનો અભિપ્રાય નથી. પાછો શુદ્ધ નહીંનો વિષય સંસાર છે એમાં અપ્રમત પણ સંસારની અવસ્થા છે એમ, એ શુદ્ધ અવસ્થા છે, અથવા આંશિક મોક્ષની અવસ્થા છે. પણ કથન પદ્ધતિમાં એવું છે કે કોઈ વાર સિદ્ધ સિવાયની બધી પર્યાયને સંસાર કહેવાય, ત્યારે બે જ પર્યાયના વિભાગ પાડવામાં આવે. જગતમાં બે જ પર્યાયના જીવો છે, શું? એક સંસારીને એક સિદ્ધ, તો તેરમા ગુણ સાત સુધી સંસારી લઈ લેવાય, એ શુદ્ધ નહીંમાં જાય ને પાછું એ બધી રીતે. એટલે વસ્તુનું સ્વરૂપ તો જે છે તે છે, પણ કયા દ્રષ્ટિકોણથી અહીંયા પ્રતિપાદન આવે છે એટલું જ વિચારવાનું. અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે ત્યાં ત્યાં અશુદ્ધ પર્યાય જ લેવી. જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. ભાવમાં પરદ્રવ્યથી ભિન્નપણાનો અનુભવ થાય ત્યારે એને ક્લેશ મટે છે અથવા સંસાર મટે છે. વેદ જ્ઞાન કરે ત્યારથી એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધનીનો ઉપદેશ પ્રદાન છે. આ રીતે દુઃખ મટાડવાનો હેતુ છે જે શુદ્ધાત્માનો ઉપદેશ કયો છે, અથવા મુખ્ય કરીને પ્રધાનપણે જે શુદ્ધાત્માનો ઉપદેશ છે તેની પાછળ હેતુ સંસાર દુઃખનો અભાવ કરાવવો છે. સંસારમાં જે અનેક પ્રકારે જીવ દુઃખી થઈ રહ્યો છે એ પોતાના સ્વરૂપના અજ્ઞાનને કારણે થઈ રહ્યો છે, માટે સ્વરૂપનું જ્ઞાન કરાવી અને સંસાર દુઃખનો નાશ કરાવવાનું અહીંયા પ્રયોજન સમજવું. અશુદ્ધ નહીને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુ ધર્મ સર્વથા જ નથી. જે વેદાંત કહે છે ને, કલ્પના છે બધી, એ વ્યોમ કુસુમ વત એમ કહે છે. વ્યોમ એટલે આકાશ, આકાશના કુસુમ, કુસુમ એટલે ફૂલ, કમળનું ફૂલ, આકાશમાં કમળનું ફૂલ ઉગ્યું, આકાશમાં કમળનું ફૂલ ઉગે નહીં, જમીન પાણીમાં ઉગે. તો એવી રીતે આ અશુદ્ધ નહીં છે, અસત્યાર્થ છે એમ કહેતા એવું કાંઈ છે જ નહીં, આકાશના ફૂલની જેમ એમ લઈ લેવું નહીં. આકાશના ફૂલની જેમ તે વસ્તુ ધર્મ સર્વથા જ નથી એમ એમ ન સમજવું, એવું સમજવું નહીં, નહીંતર એકાંત થશે. અથવા જો જીવની અવસ્થામાં સંસાર ન હોય, અશુદ્ધિ ન હોય, તો શુદ્ધાત્માનો ઉપદેશ આપીને શુદ્ધતા પ્રાપ્ત કરાવવાની પણ જરૂર રહેતી નથી. તો પછી ઉપદેશની જરૂર નથી, કેમ કે આત્મા પ્રથમથી જ શુદ્ધ છે. આખો આત્મા પર્યાય સહિતનો પ્રથમથી શુદ્ધ છે એમ લેવું પડશે, સર્વાંગ શુદ્ધ લેવું પડશે. પણ એવું તો કાંઈ વસ્તુનું સ્વરૂપ એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે. શું છે? વસ્તુનું સ્વરૂપ જ એ સમજ્યો નથી. આગમ અનુસાર પણ વસ્તુ વ્યવસ્થાની એને ખબર નથી, એટલે ત્યાં મિથ્યાત્વ આવે છે. માટે શ્યાદવાદનું શરણ લઈ શુદ્ધ નહીંનું અવલંબન કરવું. માટે શ્યાદવાદને યથાર્થ પ્રકારે સમજીને શુદ્ધ નહીંના વિષયભૂત શુદ્ધાત્માનું અવલંબન કરવું જોઈએ. અવલંબનમાં એકલો શુદ્ધાત્મા છે, અવલંબનમાં અશુદ્ધ નહીંનો વિષય નથી. એટલે શુદ્ધ પર્યાય નહીં અને અશુદ્ધ પર્યાય પણ અવલંબનનો વિષય નથી. એક શુદ્ધ નહીંનું અવલંબન એટલે શુદ્ધ નહીંના વિષયભૂત શુદ્ધાત્માનું અવલંબન છે, એટલું જ કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધ નહીંનું પણ અવલંબન નથી રહેતું. જ્યાં સ્વરૂપનું પ્રત્યક્ષ અનુભવ ગોચર છે ત્યાં પછી નયનો દ્રષ્ટિકોણ રહેતો નથી, ત્યાં તો એકાકાર પોતે પોતાને અનુભવે છે, એમાં કાંઈ અવલંબનનો પ્રશ્ન રહેતો નથી. સ્વરૂપની પ્રાપ્તિમાં અહીંયા પૂર્ણ પ્રાપ્તિ લઈ લઈશું. જ્યાં પરિપૂર્ણ દશા થઈ જાય છે પછી કોઈ નયનો અવલંબન કે નય પડતા નથી. શ્રુત જ્ઞાન છે ત્યાં સુધી નય છે, નય પ્રમાણ વગેરે. જ્યાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું પછી કોઈ નયનો વિષય કે અપેક્ષા રહેતી નથી. વસ્તુ સ્વરૂપ છે તે છે, જે વસ્તુ સ્વરૂપ છે તે છે, પ્રમાણ દ્રષ્ટિ છે. દ્રવ્યગુણ પર્યાયાત્મક જે વસ્તુનું સ્વરૂપ છે તે પ્રમાણ દ્રષ્ટિ છે, એનું ફળ વિતરાગતા છે. અને એ પ્રમાણ ગુણ ચૂકે તો પછી નય પણ રહેતો નથી, બધું ભૂલ્યો. એને દ્રવ્યગુણ પર્યાયની વ્યવસ્થાનું જ્ઞાન તો બરાબર હોવું જોઈએ અને એનું ફળ વિતરાગ, યથાર્થ જ્ઞાનનું ફળ વિતરાગતા છે એમ લેવું. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. આ હવે જો આમાં પ્રમાણનો પક્ષ હોય તો કે પ્રમાણ દ્રષ્ટિ છે ને એનું ફળ વિતરાગ થશે એમ જોડી દઈએ. એમ કહેવા માંગતા કે જ્યાં શુદ્ધ સ્વરૂપનું અવલંબન હોય છે નિશ્ચય નહીં પૂર્વક, ત્યાં પ્રમાણ હોય જ છે. પ્રમાણ વગર નય નહીં અને નય વગર પ્રમાણ એમ. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. અહીં જ્ઞાયક ભાવ પ્રમત અપ્રમત નથી એમ કહ્યું છે. ત્યાં પ્રમત અપ્રમત એટલે શું, એનો અર્થ શું કરવા માગે છે આચાર્ય વિશેષ ખુલાસો કરે છે જયચંદજી, કે જ્ઞાયક ભાવ પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી એમ જે આ કહ્યું, ત્યાં પ્રમત અપ્રમત એટલે શું કહેવા માગે છે? કે ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત કહેવાય છે બધાય. પ્રમત એટલે અશુદ્ધ પર્યાય ના ગુણસ્થાન. તો પહેલું શું છે, ચોથામાં સુતા, પાંચમાં, છઠ્ઠામાં બીજા પ્રમત લઈ લેવા, અને સાતમાંથી માંડીને અપ્રમત કહેવાય, સાતમું, આઠમું, નવમું, દસમું બધા અપ્રમત લઈ લેવા. પરંતુ એ સર્વગુણ સ્થાનો અશુદ્ધ નહીં ની કથનીમાં છે. શું લીધું? શુદ્ધ ને અશુદ્ધ બંને પર્યાયો, બધા ગુણ સ્થાનો, ચૌદે ચૌદ ગુણ સ્થાન અશુદ્ધ નહીં ની કથનીમાં છે. શુદ્ધ નહીં થી આત્મા જ્ઞાયક છે. એટલે શું કહેવું છે કે જે પોતાના શુદ્ધાત્માને જાણે છે, અનુભવે છે, જુએ છે, એવું જ્ઞાન થાય છે કે મારું સ્વરૂપ છે એ ચૌદે ગુણસ્થાનથી પાર છે. મારા સ્વરૂપમાં એકે ગુણસ્થાન નથી. ગુણસ્થાન નહીં, જીવસ્થાન નહીં, માર્ગણા સ્થાન નહીં. 42 છે 42, ભેદની એ વિસ્તાર આગળ કરશે, એ વિસ્તાર આગળ કરશે આચાર્ય. પણ જે સામાન્ય સ્વરૂપ છે એમાં એકેય વિશેષ નથી, ગુણસ્થાનનું પણ નહીં કે બીજા કોઈ વિશેષો એમાં નથી, એમ લઈ લીધું. ચૌદે ગુણસ્થાન થી પાર છે. ચૌદ માંથી એક ગુણસ્થાન મને લાગુ પડતો નથી. એટલા માટે આચાર્ય મહારાજે વર્તમાન વૃત્તુ છઠ્ઠા સાતમાં નો નિષેધ કર્યો. એમને તો છઠ્ઠું સાતમું વર્તે છે ને, ચોથા વાળો એમ કે મારે ચોથું ગુણસ્થાન નથી. એ ચોથા ગુણસ્થાનમાં પ્રવેશ કરે શુદ્ધાત્માનું જ્ઞાન થતાં તો એ શું કહે કે આ ચોથું ગુણસ્થાન ખરેખર મારે નથી. ચોથું નથી તો કઈ એકે નથી ખરેખર, તો ચોથું કહીને એમ કહેવું છે કે એકે ગુણસ્થાન મારામાં નથી. કેમ કે ગુણસ્થાનના ભેદો બધા પર્યાયમાં ઉત્પન્ન થાય છે, અને હું જે મૂળ સ્વરે છું એ તો પર્યાય રહે જ છે. પર્યાય ઉપર ઉપર ફરે છે, મારી ઉપર ઉપર પર્યાય પર્યાય ફરે છે. હું તો એમને મળે એમને રહી જાઉં છું. મારી અપેક્ષા એ સ્વયં થાય છે. જો આ સત્કારકના ભેદ જે પર્યાયમાં છે ને એમાં જ નીકળ્યા છે કે મારી અપેક્ષા એ પર્યાય સ્વયં થાય છે. હું ક્યાં કરું છું એને? મારે પર્યાયનું કર્તૃત્વ હોય તો મારે પર્યાયનું એકત્વ થઈ જાય, ભોક્તૃત્વ થઈ જાય. માટે મારે કરવા ભોગવા પણ કાંઈ છે નહીં. એટલે મારે પર્યાયનું એકત્વ નથી, એટલે મારે પર્યાય દ્રષ્ટિ પણ નથી. તો કે પણ થાય છે ને, કોણ એને કરે છે? તો કે એના કરનાર એના છ છ એનામાં છે. એ પર્યાયને કરનારા છ છ જણા એનામાં છે, એના છ કારકો એનામાં છે. મારી અપેક્ષા એ સ્વયં થાય છે. સુગાની જે દેવ દ્રષ્ટિ પ્રકાશમાં વિશેષ લીધું છે, મારી અપેક્ષા એ તે સ્વયં થાય છે. સ્વયં થાય છે એટલે એના છ કારકો એનામાં છે, હું એને કરતો નથી. મારા છ કારકો શક્તિરૂપ છે, એના છ કારકો વ્યક્તિરૂપ છે. બસ એ કર્મની અપેક્ષા, અહીંયા કર્મની અપેક્ષાનો વિષય નથી. પછી આપણે ચર્ચામાં લઈ લેતા હોય શું કહેવાનો અભિપ્રાય છે આપણે વિચારી લઈશું. પણ અહીંયા દ્રવ અને પર્યાય વચ્ચેનો વિષય ચાલે છે. એક પદાર્થના સામાન્ય સ્વરૂપ અને વિશેષ પરિણમન જે પલટતું સ્વરૂપ છે, અને સામાન્ય એકરૂપ ધ્રુવ શક્તિરૂપ તત્વ છે, એ બે વચ્ચેનો વિષય છે. તો કહે છે કે જેને હું પણ પોતામાં સ્થાપ્યું, એ સ્થાપનાર તો પર્યાય છે. જેણે પર્યાયમાં પોતાપણું ભાવે, અભેદ ભાવે અનુભવ્યું, એ અનુભવનાર તો પર્યાય છે. પણ પર્યાયમાં હું પણ રાખીને એ અનુભવ થતો નથી. પર્યાયનું હું પણ મટાડીને છોડીને એ અનુભવ થાય છે. સામાન્યમાં હું પણ કરે છે પર્યાય. પર્યાય સામાન્યમાં હું પણ કરીને સામાન્યનું જ્ઞાન કર્યું પોતા સ્વરૂપે, પોતે તો ધ્રુવ એકરૂપ અક્રિય નિષ્ક્રિય ચિંતબિંબ છે. કેવો પોતે જાણ્યો પોતાને? કે અક્રિય અથવા નિષ્ક્રિય ચિંતબિંબ છે એમ પોતે જાણ્યો. જેમાં જિનબિંબ છે એમ પોતે એક ચિંતબિંબ છે, તે નિષ્ક્રિય ચૈતન્ય છે. છો કે આ ક્રિયા થઈ રહી, એનું શું કે એ ક્રિયા થઈ એ સ્વયં થઈ છે. અક્રિય એવા મેં, નિષ્ક્રિય એવા મેં એ કરી મારામાં થઈ હોય તો જ મેં કર્યું હોય, ને મેં કર્યું હોય તો મારામાં થાય. એવું જ્ઞાન પર્યાયનું થાય છે. કેવું? પર્યાયનું એવું જ્ઞાન થાય છે. એટલે એમ કહે છે કે એ પર્યાયમાં ઉત્પન્ન થનારા 1 થી 14 ગુણ સ્થાન, એનાથી પાર મારું સ્વરૂપ છે. એનાથી પેલે પાર મારું સ્વરૂપ છે. બીજી જગ્યાએ આ 14 ગુણ સ્થાનમાં હું ક્યાંય નથી. મારા ધ્રુવમાં એ ઉત્પાદ વ્યય નથી. પરમાત્મા પ્રકાશ ની 43મી ગાથામાં નવી ઉપજઈ હું ઉપજતો નથી એમ કે છે. બંધોને મોખું કરે અથવા હરિયંત પરમાત્મા એ ત્યાં જીનેશ્વર દેવને વચ્ચે લીધા નાખ્યા છે આચાર્ય દેવ. હરિયંત પરમાત્મા એ દેહમાં રહીને પોતાનું સ્વરૂપ ઉત્પાદ વ્યય રહીત જાણી લીધું છે. શું કીધું ત્યાં 43મી ગાથામાં? હરિયંત દેવે પોતાનું સ્વરૂપ ઉત્પાદ રહીત એવું ધ્રુવ સ્વરૂપ જાણી લીધું છે દેહમાં રહીને. આ સિદ્ધાલયમાં જેને વાત નથી કરી એમ કે છે. અહીંયા મનુષ્ય લોકમાં સમૂહ શરણ મધ્ય બિરાજમાન રહીને એ વાત કરી છે. એ રીતે વાત કરી છે. અહીંયા 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 વાત કરી છે બધાની સામે બેહીને એમ કે છે. ભગવાને ઉત્પાદ ભાઈ રહી તો ધ્રુવ પોતાનું સ્વરૂપ જાણ્યું તો પછી ઉત્પાદ ભાઈને ભગવાને કેમ ઉડાડ્યા? ધ્રુવ સ્વરૂપમાં નથી, ઉત્પાદ ભાઈ ઉત્પાદ ભાઈમાં છે. એ તો કયું વ્યવહારની સર્વથા ભૂતાર્થ નથી, એ તો પારિગ્રાસ છે. ઉત્પાદ ભાઈ ઉત્પાદ ભાઈમાં છે પણ ધ્રુવમાં નથી. પ્રવચન સારમાં તો જ્ઞાન પ્રધાન છે. કથન અગ્નિ અધિકારમાં, અગ્નિ અધિકારમાં જ્ઞાન પ્રધાન વાત કરી શ્રદ્ધાની. કોઈ એમ કહ્યું કે ઉત્પાદ છે મને વ્યયની અપેક્ષા નથી, વ્યયને ઉત્પાદની અપેક્ષા નથી, ને ધ્રુવને ઉત્પાદ વ્યયની અપેક્ષા નથી, ઉત્પાદ વ્યયને ધ્રુવની અપેક્ષા નથી. 101 ગાથા લીધી કે નથી? ત્યાં તો ઉત્પાદ બી ધ્રુવ એકદમ સ્થાપીને વાત કરી છે. ઉત્પાદ વે ધ્રુવ યુક્તમ સત છે એ એક પદાર્થના સતને સત્તા અને બીજા પદાર્થના સતને સત્તા સાથે સંબંધ નથી એમ કહેવા માટે છે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી. પણ અંદરો અંદરની વાત ચાલે છે ત્યારે એકબીજા રૂપે કાંઈ છે નહીં. આપણા શરીર છે એક અવયવી પદાર્થ છે. શરીર છે તો શરીર એક આખો શરીર કહેતા આખું આવી જાય છે, બધા અંગમાં આવી જાય છે. છતાં નાક છે એ કાન નથી, અને હાથ છે તે પગ નથી, પગ છે તે હાથ નથી. અંદરોઅંદર એકબીજામાં એકબીજા ક્યાં છે? એ તો જુદા જુદા છે. એક બીજા શરીરની અપેક્ષાએ આ શરીરને કાંઈ લેવા દેવા નથી. પણ આ શરીરમાં ને શરીરમાં એને વિચારવું હોય તો એના બધા અંગ ઉપાંગ જેવી રીતે છે એવી રીતે સમજે તો એને શરીરનું જ્ઞાન સાચું. એમાં કઈ એકબીજા ભેદ થઈ જતા નથી. પહેલેથી ફરીથી બહુ
મહત્વનું
પ્રારંભ થયો. ગાથાના મથાળામાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ. આમ તો ધારાવાહિક ગાથામાં પાંચમી ગાથામાં આચાર્ય મહારાજે પોતાનો અભિપ્રાય અથવા ઈરાદો સ્પષ્ટ કર્યો છે કે આ આગમની અંદર, આ પરમાગમની અંદર હું એકત્વ વિભક્ત શુદ્ધાત્માને કહેવા ધારું તો મારો કહેવાનો ઈરાદો શુદ્ધ આત્મ સ્વરૂપને દર્શાવવું તે છે. જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત એવું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે આ શાસ્ત્રની મેં રચના કરી છે. અનેક પડખેથી મારે જે કહેવા ધારેલો અભિધ્યેય, કહેવા ધારેલો કોઈ પદાર્થ છે તો તે શુદ્ધાત્મા છે અને તે હું આ પરમાગમમાં કહેવા માગું છું એમ કહીને પોતે પ્રારંભ જ ત્યાંથી કરે છે. શુદ્ધાત્મા કેવો છે એ બતાવવાનો છઠ્ઠી ગાથાથી જ પ્રારંભ કરે છે. ત્યારે ટીકાકાર આચાર્ય મહારાજે જેને શુદ્ધાત્મા પ્રાપ્તિની અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે, કેવી અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે કે એ આત્માનો પત્તો ન લાગે ત્યાં સુધી એનું માથું ઠેકાણે રહેતું શું, ક્યાંય બીજું હુજે નહીં, એને ખાવું પીવું બધું હુકાય, બધા રસ હુકાઈ જાય, પાંચે ઇન્દ્રિયના ઉદય કાળે ક્યાંય એને રસ પડે નહીં. એ ખોવાયેલી ચીજ ગોતતો હોય, કિંમતીમાં કિંમતી ચીજ ખોવાઈ ગઈ હોય, ન જડે તો બહુ મોટું સ્થાન છે એવો ભય હોય, અહીંયા ભવ બ્રહ્માનો ભય. આ પર્યાયમાં ગમે તેમ કરીને શુદ્ધાત્માનો પત્તો લીધે છૂટતો છે, જેનાથી ભવ બ્રહ્માનો નાશ થાય. એવી ચીજ પોતે કેવી છે સ્વરૂપે એ જાણવાની જેને જિજ્ઞાસા છે એને અહીંયા શુદ્ધાત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે એમ કહે છે. જેને એ અપેક્ષા નથી, પોતાનું સ્વરૂપ જાણવાની જેને અપેક્ષા નથી, જરૂર નથી, જરૂર શબ્દ વાપરે છે, જરૂરિયાત પૂર્વકની રુચિ નથી, એને આ ગાથા સાંભળી નહીં સાંભળી બરાબર થઈ જશે, વાંચી નહીં વાંચી થઈ જશે, અથવા એને આ ગાથામાં જે કહેવા માગે છે એની કોઈ વાત એને એના અંદરમાં ઘડ બેસે, કેમ કે આ વિષય એવો છે કે જિજ્ઞાસાથી વિચારની ભૂમિકામાં સત્ય શું છે એની જિજ્ઞાસા સત્યને સ્થાન પામવાનો અવકાશ ઉત્પન્ન કરે છે. આમ તો દરેક જીવને પૂર્વ સંસ્કાર એ અનાત્મા તે હું એવા ઊંડા સંસ્કાર સંસ્કાર છે. રાગ તે હું, શરીર તે હું, એવા સંયોગ તે હું, અનેક પ્રકારના જે મનસિબ કહે છે ને એ બધું હું, આ બધું મારું, એવા વિપરીત સંસ્કાર છે. અને એ વિપરીત સંસ્કાર એટલા બધા દ્રઢ ને ઘર કરી ગયેલા છે કે શુદ્ધાત્માની વાત સ્થાન પામવી કઠણ છે, મુશ્કેલ છે, દુષ્કર છે. તો પછી શું કરવું હવે, એ પરિસ્થિતિ તો અનાદિથી છે જીવની, તો પછી એનો ઉપાય શું, કે ઉપાય એક, જો ખરેખર જીવ જિજ્ઞાસામાં આવે તો એ જૂના સંસ્કારને થોડી વાર એક હડસેલો મારે છે, એની પરિણતિમાંથી પણ એ ઉપયોગમાંથી પણ હડસેલો મારે છે કે ખરેખર મારું મૂળ સ્વરૂપ શું છે એ મારે સમજવું છે. અને એના માટે અત્યારે વચ્ચે કોઈ વાત મારે દખલબાજી જોઈએ, એવી જિજ્ઞાસામાં આવીને જે સમજવા માગે છે એને આ શુદ્ધ આત્મા સમજાય છે એમ કે બરોબર એને શુદ્ધ આત્મા સમજાય છે. ઉપર ઉપરથી ઠીક છે, ટાઈમ પાસિંગ ફેક્ટર એક કલાક તો આપણો આખો દી કાઢવો ક્યાં, નવરાવો એને, ધંધો એને તો સાંભળવાનો ટાઈમ નથી. અને જેને કુદરતે નવરા કરી નાખ્યા પણ એ કુદરતે હાથ પગ હાલે નહીં. અને કા છોકરાઓ કંટ્રોલ કરી લઈએ કે હવે તમે બાકી જિંદગી બહુ કર્યું, તમારું ડાપણ અમારે જોતું નથી, જમાનો બદલાઈ ગયો છે, તમારો જમાનો ને અમારા જમાનામાં બહુ ફેર છે, માટે અમને અમારી રીતે જીવવા દો, તમે તમારી વાત વચ્ચે લાવો. ખપ છે એની વાત, એ નવરાને ટાઈમ ન જાય તો ખાલો કલાક બે કલાક અહીં જાય તો છે, એના માટે આ વાત નથી. અંદર જરૂર લાગી હોય એના માટે વાત છે. એ વાત એટલી વાતનો સંકેત એ મથાળાના પ્રશ્નમાં છે, કો સૌ શુદ્ધ આત્મા ઈતિ છે, એટલો શબ્દ લખ્યો છે સાધન પોતાનું ઘરનું મોટર કાર ઘરની, પણ આવવાની ટેવ મોડા આવવાની, મેં કીધું સાધન ન હોય ને હાલીને જવું પડે 20 માઇલ 18 માઇલ 32 કિલોમીટર અહીંથી હાલીને જવું પડે, તો એક મિનિટ મોડું પહોંચવાનું મન થાય ખરું કે 18-18 માઇલની મજલ કે કાપા પછી એક શબ્દે જવા દેવાનું મન થાય ખરું. પણ આજે વાહનની સગવડ છે એટલે લેરથી નીકળે, ઘરની કોઈ બારી પણ અધખુલી રહેવી જોઈએ, ઘર બંધ કરી નીકળતા હોય તો શું કરે, બરાબર બારી બંધ છે કે નહીં, એની સ્ટોપર મારી છે કે નહીં, એ સ્ટોપરમાં બરાબર પછી ખુલી જાય એવી રીતે નથી ને, ભલે વ્યાખ્યાનમાં મોડું થાય એનો વાંધો નહીં, અહીંયા સ્ટોપર બરાબર લાગેલી હોવી. હવે એને એ આત્મા સાંભળે ક્યાંથી, એની પરિણતિ ઘરેથી છૂટતી જ નથી, ઘરેથી નીકળતી વખતે જ ઘરેથી પરિણતિ છૂટતી નથી. તો અંદરમાં ઉતાવળો થતો હોય, મોડું થઈ જશે મોડું થઈ જશે, મોડું જરાય ન થવું જોઈએ, જરાય મોડું ન થઈ જવું જોઈએ, પાંચ કલાક વહેલા પહોંચીએ એનો વાંધો નહીં, એમ અંદરથી ઉતાવળો થતો હોય તો એને અહીંયા આવીને કંઈક વાત બેસે, રડ બેસે. નહીંતર ઉપેક્ષા બુદ્ધિએ જે શુદ્ધાત્માની વાત સાંભળે છે અને અપેક્ષા બુદ્ધિએ જે શુદ્ધાત્માની વાત સાંભળે છે એમાં ઉત્તર દક્ષિણનો ફેર બહુ મોટો ફેર, એ વાત અહીંયા દર્શાવે છે. ગુરુદેવ તો 190મો બોલ છે પરમાગમ સાર, ઊંઘ ન આવે એને ખાવું પીવું ન ભાવે, ટેસ્ટી ખાય ને આફુસ કરી બહુ સરસ દેવગઢની આવી છે હે, એને જ્યાં સુધી તત્વનો નિર્ણય ન થાય ત્યાં સુધી એને માથા કેવી રીતે ધ્યાન પડે, એમ એક વાર તો એવી જિજ્ઞાસામાં આવવું જોઈએ કે માથામાં જાણે કીડા પડી ગયા, પછી એની કિંમત બરાબર આવે વાતની, નહીં તો હવે સમયસાર તો બી 10 રૂપિયામાં મળતું હતું અમારે, આ સમયસાર ગ્રંથ અત્યારે તો 15 રૂપિયા બાઇન્ડિંગ ના લાગે, 10 રૂપિયામાં મળતું હતું, અત્યારે તો 25 રૂપિયા જેવી કિંમત કરી નાખી હે, પેલા 3 રૂપિયામાં કેમ ને, સૌથી પેલા 3 રૂપિયામાં મળતું જેટલો ઠીક, આખું પુસ્તક પેલા 3 રૂપિયામાં મળતું હે, એમાં 7.5 રૂપિયા મારી પાસે તો પાંચમી આવૃત્તિ છે, પાંચમી આવૃત્તિ ને બહુ તો 10-15 રૂપિયા લખેલા. ટેકનિકલ આવે છે કે નહીં, ઉદ્યોગ માટેના ટેકનિકલ બુક્સ આવે છે કે નહીં, તો આટલી હોય કેટલા લાગે ખબર છે? 500-700-800-1000 પુસ્તક. એ ક્યાં ઓછું કમાઈને આપે ને, એની અંદર ટેકનિક બતાવી હોય કે આ મશીન આમ કામ કરે છે ને અહીંયા આમ કામ કરે છે, એ કંઈ ઓછા નફે કામ કરે. આ આત્મામાંથી પરમાત્મા થવાની ટેકનિકલ બુક છે, કેટલો એમાં ફાયદો છે. આત્મામાંથી પરમાત્મા સિદ્ધપદને પ્રાપ્ત કરે એવી વાત છે. એ નિષ્પ્રો ધર્મબુદ્ધિએ નિષ્પ્રતાએ કરીને એની કિંમત ઘટાડવામાં આવે છે. કોઈ પણ આર્થિક નબળી સ્થિતિવાળો પણ આત્મારથી એનો લાભ લઈ શકે એવો એની પાછળ હેતુ હોય છે. એ ગાથા અહીંયા કહેવું છે. નવી હુદી અપમત્તો અણપમત્તો જાણગો દૂજો ભાવો એવમ વણંતી શુદ્ધમ નાદો દોષો દો સૂચેવો. જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, પણ બે માં લીધું છે. જે જ્ઞાયક એક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, અથવા બે જાતની અવસ્થા હોય છે શુદ્ધ અને અશુદ્ધ, એ બંને અવસ્થામાંથી એકે અવસ્થા રૂપે નથી. એટલે કે અવસ્થા રૂપે જ જ્ઞાયક ભાવ નથી. અવસ્થાનું સ્થાન જુદું છે, જ્ઞાયક સ્વભાવનું સ્થાન જુદું છે. પોતાનું જે અનાદિથી અજ્ઞાન છે એ આ વિષયનું અજ્ઞાન છે, અને આનું જ્ઞાન થતાં સર્વ સિદ્ધિ છે. જ્ઞાન એટલે જાણ પણ આયા લેવું માત્ર, જાણ આયા જ્ઞાન એટલે અનુભવ, અનુભવ જ્ઞાન લેવાય. અનુભવ જ્ઞાન એટલે વ્યાપ્ય વ્યાપક ભાવે, અભેદ ભાવે, પોતાપણે. અભેદ ભાવે એટલે પોતાપણે, તન્મયપણે એટલે લીન થઈને જે અનુભવ થાય એને અહીંયા અનુભવ કહેવામાં આવે છે. એવો જે જ્ઞાયક ભાવ છે એનો અનુભવમાં એમ લાગે છે કે હું પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી, કેમ કે બંને વિનાશિક અવસ્થા છે. શુદ્ધ અવસ્થા, શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાય બંને વિનાશિક છે, ક્ષણવર્તી છે, અને પોતે ત્રણેય કાળે એક સ્વભાવે એક રૂપે એવો ને એવો રહેતો પદાર્થ છે. એ પોતાનું મૂળ સ્વરૂપ છે. પર્યાય છે એનો વેશ છે, વેશ પલટો થાય છે, મૂળ વસ્તુ પલટાતી નથી. એમ એ રીતે તેને શુદ્ધ કહે છે. આયા શુદ્ધ કહેવાની આ રીત છે, શુદ્ધ કહેવાની આયા ઓલી રીત નથી કે રાગ છે કે નહીં, પરદ્રવ્ય અંદર ભરેલું છે કે નહીં, રાગ ભયો છે કે નહીં, એ વાત આયા નથી કહેવાતી. આયા એ રીતે શુદ્ધ કહે છે. એવમ ભણંતી લીધું ને, તો એવમ ભણંતીમાં ગુરુદેવ લેતો હતા, એવમ જાણંતી એમ જાણવામાં આવે છે, એમ જાણવામાં આવે છે. પોતે શુદ્ધ શુદ્ધ પર્યાય રૂપે નથી, પલટતી પર્યાય રૂપે નથી, એકરૂપ જ્ઞાયક ભાવે છે એવું પોતાનું મૂળ શુદ્ધ સ્વરૂપ જાણવામાં આવે છે, અનુભવવામાં આવે છે. અને વળી જે જ્ઞાયક ભાવે જણાયો, જે જણાયો, જેણે જાણ્યો અને જે જણાયો, એ તો એક જ છે, જાણ્યો તે પણ એક અને જણાયો તે પણ, જાણનાર પણ એ ને જણાનાર પણ એ, જણાયો તે પણ તે જ છે ને બીજો કોઈ નથી. ગમે ત્યારે ત્રણેય કાળે જ્ઞાયકપણે જણાઈ રહ્યો છે તે પોતે જ છે. ત્રણેય કાળે પોતે પોતાને જ્ઞાયકપણે જ જાણી રહ્યો છે, પોતાને અન્ય રૂપે જાણે એવો પોતે ખરેખર છે. અન્ય રૂપે જાણે તો છે ત્યારે તો એ ભ્રાંતિ છે, એને જ્ઞાન કહેતા નથી પણ એને ભ્રાંતિ કહેવામાં આવે છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ ક્યારેય બદલાતું નથી. પોતે એમ માને કે હું ફલાણો માણસ છું, માટે આત્મા જ્ઞાયક મટીને માણસ થઈ જતો નથી. અત્યારે ચાલ્યું છે ને, પહેલા માનવ ધર્મને સ્થાપો, કહેવાતા જૈન આચાર્યો પણ પહેલા માનવ ધર્મની વાત કરો પછી બીજા ધર્મની વાત કરો એમ કે માનવ ધર્મ સૌથી પહેલા છે. એમાં એમ થાપવું છે કે તું માણસ છું અને મનુષ્યને યોગ્ય તારી ફરજ અને ધર્મ સમજ. અહીંયા આચાર્યદેવ એમ કે છે કે તું મનુષ્ય છું એ જ ભ્રાંતિને મિથ્યાત્વ છે. તું ખરેખર માણસ છો જ નહીં. જો તું માણસ હો તો કાયમ માણસ રહેવો જોઈએ. માણસ પણ તારું શું કરવા મટી જાય છે કે જે તારું નથી એ તારી સાથે રહેતું નથી. તારું સ્વરૂપ તો તારી સાથે સદાય રહે. તારું સ્વરૂપ તારી સાથે તારાથી છૂટી જાય તો તારો નાશ થઈ જાય, પણ આત્માનો નાશ કદી થતો નથી. માટે મનુષ્યપણો એ ખરેખર આત્માનું સ્વરૂપ. આત્મા મનુષ્ય છે જ નહીં, ચારે ગતિની એકે પર્યાય નથી. અત્યારે મનુષ્યપણે પણ અનુભવાય છે, એનું શું કરવું? તો કે એ ભ્રાંતિએ કરીને, અધ્યાસે કરીને અનુભવ થાય છે, એને મિથ્યા અનુભવ કહેવામાં આવે છે. આમ છે આખા જગતથી વાત જુદી જાતની છે. માનવ ધર્મ કરીને ઉપડ્યા, પોતે ભ્રાંતિ માને બીજાને પણ ભ્રાંતિ દ્રઢ કરાવે, એ તો મનુષ્ય એ છે એને એને દ્રઢ કરાવે. ઠીક એટલે એ આખા વિપરીત ઉપદેશો છે, વિરુદ્ધ ઉપદેશો છે. મૂળ આગમથી એ વિરુદ્ધ ને વિપરીત ઉપદેશ. આત્મધર્મ છે એ માનવ ધર્મ કરતા એટલો વિશાળ ને એટલો ઉદાર છે કે એમાં માનવ ધર્મ છે એના કોઈ એક અંશમાં આવી જાય છે. શું એમાં તો સજ્જનતા રાખવાની જ વાત છે ને. માનવ માનવ પ્રત્યે સજ્જનતા રાખવી. એમાં રાજકોટ વાળા ને ભાવનગર વાળા, ગુજરાત વાળા ને સૌરાષ્ટ્ર વાળા, ગુજરાત વાળા ને મહારાષ્ટ્ર વાળા ને, ભારત વાળા ને પાકિસ્તાન વાળા, એવું કઈ ન કરવું એમ કહેવાની જ વાત છે ને. પણ આ તો કે છે કે બધા આત્માઓ એક જાતના છે. વિશ્વના સર્વ આત્માઓ એક જાતના છે, એમાં એકેન્દ્રથી માંડીને કોઈનામાં ફેરફાર ગણવાનો નથી. આ તો મનુષ્યપણાને ટકાવવા માટે શું કરશે? પણ જે માનવ ધર્મમાં શું કરશે કે મનુષ્યપણું બચાવવા માટે જો દુકાળ પડે અને અનાજ ન થાય તો માછલાનો ખોરાક લેવો, મત્સ્ય ઉદ્યોગ વિકસાવવો એ વખતે. ઠીક, ત્યારે આત્મધર્મમાં એવી વાત નથી કે કોઈ આત્માને ક્યાંય પણ પ્રાણઘાત થાય એ પ્રકારે પોતે પોતા માટે એને આહાર આદિમાં લે નહીં. વિશાળ છે ને, એના પેટામાં આવી ગયો કે નહીં? માનવ ધર્મ એક અંશમાં આવી ગયો, એટલો વિશાળ આત્મધર્મ છે. એમાં તો જગતના બધા માનવીઓને આવરી લેવામાં આવે છે, અહીં જગતમાં બધા જીવોને આવરી લેવામાં આવે છે, એટલો મોટો ફેર છે. સર્વ જીવ છે સિદ્ધ સમજે, જે સમજે તે સદગુરુ આજ્ઞા અધીન દશા નિમિત્ત કારણ માને છે. આ તો ચૌદે ગુણસ્થાનને ના પાડે છે, પછી હું મનુષ્ય છું એ વાત ક્યાં રહી એમ કે છે. ચૌદે ગુણસ્થાનને ના પાડે છે, પહેલા ગુણસ્થાનમાં ચારે ગતિના જીવો છે, પછી ચોથું ગુણસ્થાન ધર્મનું શરૂ થાય છે પહેલો પહેલો. એ તો આત્મજ્ઞાન કરાવવું છે. આ રામાયણ આત્મ રામ ને રામાયણ છે. કોને રામ છે? આત્મા રામ છે, એની આ રામાયણ છે. અને એ આત્મજ્ઞાન કરાવવા માટે છે. ગુરુદેવ કહેતા હતા નિજપદ રમેશો રામ કહીએ. રામ કોને કહેવો? રમે તે રામ. ક્યાં રમે? કે નિજપદ રમેશો રામ કહીએ. આત્મા આત્મામાં રમણતા કરે તે આત્મા રામ, બાકી બધા રામ. રમે તે ખોટા. શું એમ છે? એની આ રામાયણ છે. કહેવાનું કઈક તાત્પર્ય હેતુ તો છે ને. એવું છે. એવું કહું છું અહીંયા તો ભાઈ તો તારું આત્મહિત કરવા જો આવ્યો હો તો તારું સ્વરૂપ અહીંયા પહેલું વહેલું સમજાવવામાં આવે છે. સંસારના દુઃખથી તારે ગતિના દુઃખથી ત્રાસ થયો હોય અને છૂટવો હોય તો સંસારથી છૂટવા માટેનું આ આગમ છે. અશરીરી થવા માટેનું અહીંયા જે આત્મા કયો છે એને શરીર નથી એમ કે છે. આત્માને શરીર નથી. શરીર અત્યારે સંયોગમાં છે ને તો કે એનો અભાવ થઈને ફરી શરીર ન મળે, જન્મ મરણ ન થાય એવી સ્થિતિ પામવા માટે આ આગમ કહેવામાં એમ કેવું. ભાવ ભ્રમણ નો ભાવરોગ મટાડવાનો ડોક્ટર છે આ. સમયસાર છે ભાવરોગ મટાડવાનો ડોક્ટર છે, એનાથી ભાવરોગ મટે છે. એ છઠ્ઠી ગાથા છે, એમાં સમ્યક દર્શન નો વિષય લીધો છે. સમ્યક દર્શન કોઈ પર્યાયને વિષય કરતું નથી. આચાર્ય મહારાજ એમ કહે છે કે મને જે મારી શુદ્ધ દ્રષ્ટિ પ્રગતિ છે, ધર્મ દ્રષ્ટિ પ્રગતિ છે અથવા આત્મદ્રષ્ટિ પ્રગતિ છે, એ દ્રષ્ટિનો વિષયભૂત આત્મા કેવો છે એની હું વાત કરું છું. જ્યાં સુધી દ્રષ્ટિ ફરે નહીં એટલે પર્યાય દ્રષ્ટિ મટીને દ્રવ્ય દ્રષ્ટિ થાય નહીં, ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ પણ છૂટીને કોઈ રીતે સુખી થવાનો, ધર્મ આત્મસુખ પામવાનો કોઈ ઉપાય રહેતો નથી. સૌથી પહેલા દ્રષ્ટિનો વિષય એ છે. અહીંયા એ શુદ્ધનયનો વિષય એમ કહેશે એ જ્ઞાન પ્રધાનતા સુધીનો, પણ એ જે શુદ્ધનયનો વિષય છે એટલો જ દ્રષ્ટિનો વિષય છે એમ કહેવા માંગે છે. કે જેની અંદર પર્યાયનો કોઈ પર્યાયનો સમાવેશ નથી. એટલે પ્રથમ જ સમ્યક દર્શનના વિષયની વાત લઈએ છે. જ્યાં સમ્યક દર્શનના વિષયની વાત લઈએ છે ત્યાં એ સમ્યક દર્શનનો વિષય કેવો છે અને એ સમ્યક દર્શન કેમ થાય, બસ એ રીતે વાત ચાલશે. કહેવામાં તો જ્ઞાન સિવાય તો કહેવાતું નથી, જ્ઞાન સિવાય વચન નીકળતું નથી, વિચાર સિવાય વચન નીકળતું નથી. એટલે જ્ઞાનની પ્રધાનતા તો આવ્યા વગર એની અનિવાર્ય છે, પણ જે મૂળ વાત કરવી છે એ સમ્યક દર્શનના વિષયભૂત આત્માની વાત કરવી છે એમ લેવાનું.
આવી દેવ જીવન દર્શન.